યોહાનની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 11મો. હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનેનો લાઝરસ નામે એક જણ માંદો હતો, જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું. તેના પગ પોતાને ચોટલે લૂંછ્યા હતા. તેનો ભાઈ લાઝરસ માંદો હતો. એ માટે બહેનોએ તેને કહેવડાવી મોકલ્યું કે પ્રભુ, જેના પર તું પ્રેમ રાખે છે તે માંદો છે. પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે જેથી મરણ થાય એવો આ મંદવાણ નથી, પણ તે દેવના મહિમાને અર્થે છે કે તેથી દેવના દીકરાનો મહિમા થાય. હવે માર્થા તથા તેની બહેન તથા લાઝરસ ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો. તે માંદો છે એવી તેને ખબર મળી ત્યારે તે પોતે જ્યાં હતો તે જ ઠેકાણે તે 2 દિવસ રહ્યો. ત્યાર પછી તે તેના શિષ્યોને કહે છે કે ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ. શિષ્યો તેને કહે છે કે રાબી, હમણાં જ યહૂદીઓ તને પથ્થર મારવાની કોશિશ કરતા હતા, તે છતાં તું ત્યાં પાછો જાય છે? ઈસુએ ઉત્તર આપ્યો કે શું દિવસના 12 કલાક નથી? દિવસે જો કોઈ ચાલે તો તે આ જગતનો પ્રકાશ જુએ છે, માટે ઠોકર ખાતો નથી. પણ જો કોઈ રાત્રે ચાલે તો તેનામાં પ્રકાશ નથી, માટે તે ઠોકર ખાય છે. તેણે વાતો કહી અને ત્યાર પછી તે તેઓને કહે છે કે આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે, પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારું જવાનો છું. ત્યારે શિષ્યોએ તેને કહ્યું કે પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે. ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ તેઓને એવું લાગ્યું કે તેણે ઊંઘમાં વિસામો લેવા વિશે કહ્યું હતું. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાઝરસ મરી ગયો છે અને હું ત્યાં નહોતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો. પણ ચાલો આપણે તેની પાસે જઈએ. ત્યારે થોમા, જે દુદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્ય બંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેને કબરમાં મૂક્યાને 4 દિવસ થઈ ગયા છે. હવે બેથાને યરૂસાલમની નજીક એટલે ગાવેક જેટલે દૂર હતું. માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધે દિલાસો દેવા સારું ઘણા એક યહૂદીઓ આવ્યા હતા. ઈસુ આવ્યો છે એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ, પણ મરિયમ ઘરમાં બેસી રહી. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે પ્રભુ, જો તું અહીં આવ્યો હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માંગશે તે દેવ તને આપશે, એ હું જાણું છું. ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. માર્થા તેને કહે છે કે છેલ્લા દિવસે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે, એ હું જાણું છું. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે તે કદી મરશે જ નહીં. તું શું એવો વિશ્વાસ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો છે, ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે તે જ છે. એમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે ગુરુ આવ્યો છે અને તને બોલાવે છે. એ સાંભળીને તે જલ્દી ઉઠીને તેની પાસે ગઈ. ઈસુ તો હજી ગામમાં આવ્યો નહોતો, પણ જ્યાં માર્થા તેને મળી હતી તે જગ્યાએ હતો. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઉઠીને બહાર ગઈ. ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે, ઉધારીને તેઓ તેની પાછળ ગયા. માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમે આવીને તેને જોયો. ત્યારે તેને પગે લાગીને તેને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. ત્યારે તેને રડતી જોઈને જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિશાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયો. તેણે પૂછ્યું કે તમે તેને ક્યાં મૂક્યો છે? તેઓ તેને કહે છે, પ્રભુ આવીને જો. ઈસુ રડ્યો. એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. પણ તેઓમાંના કેટલાયે કહ્યું કે જેણે આંધળાની આંખો ઉગાડી તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી? તે ઈસુ ફરીથી નિશાસો મૂકીને કબર આગળ આવ્યો. તે તો ગુફા હતી અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો. મરનારની બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ, હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને 4 દિવસ થયા. ઈસુ તેને કહે છે, જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું? ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે પિતા, તે મારું સાંભળ્યું છે, માટે હું તારો આભાર માનું છું અને તું નિત્ય મારું સાંભળે છે એવું જાણતો હતો, પણ જે લોકો આસપાસ ઉભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં કહ્યું. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પુકાર્યું કે લાજરસ બહાર આવ. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટળાયેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુ તેઓને કહે છે કે તેના બંધન છોડી નાખો અને તેને જવા દો. આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા અને તેણે જે કર્યું હતું તે જોયું હતું, તેઓ મારા ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. પણ તેઓ મારા કેટલાક ફરોશોની પાસે ગયા અને ઈસુએ જે કામ કર્યા હતા તેઓને કહી સંભળાવ્યા. એ માટે મુખ્ય યાજકોએ ત્યાં ફરોશીઓ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ, કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમને એમ જ રહેવા દઈએ તો સઘળા તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું ઠામ ઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે. પણ તેઓમાંનો એક કાયાફા નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું કે તમે કંઈ જ જાણતા નથી અને સમજતા નથી કે લોકની વતી એક માણસ મરે ને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે. આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે લોકની વતી ઈસુ મરશે અને એકલા આ લોકની વતી નહીં પણ દેવના વિખરાઈ ગયેલા છોકરાઓને પણ તે એકઠા કરીને એક કરે તે માટે. તે દિવસથી માણીને તેઓ તેને મારી નાખવાની મસલત કરવા લાગ્યા. તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યો નહીં, પણ ત્યારથી રાનની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયો અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યો. હવે યહૂદીઓનું પાસખા પર્વ પાસે આવ્યું હતું અને પાસખા અગાઉ પોતાને શુદ્ધ કરવા માટે ઘણા લોકો બહારથી યરૂસાલેમ ગયા હતા. તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઉભા ઉભા મહોમાં પૂછવા લાગ્યા કે તમને શું લાગે છે, શું પર્વમાં તે આવવાનું નથી? હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીએ એ હુકમ કર્યો હતો કે તે ક્યાં છે તેને જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી. તેથી તેઓ તેને પકડ્યા.